મુંબઈમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 31/1/88 સમયસર ગાથા 6 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 240.
શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે અને જીવ નામનો પ્રથમ અધિકાર ગાથા છઠ્ઠી. ચોથી ગાથામાં એક પ્રશ્ન ઉભો થયો કે સર્વલોકને કામ ભોગ બંધનની કથા તો સાંભળવામાં આવી, કરવું ને ભોગવવું અને પરિચયમાં પણ આવી ને અનુભવમાં પણ આવી કામ ભોગની કથા, તેથી તે સુલભ છે. પૂર્ણ ને પૂર્ણના ફળ એ તો સુલભ છે, સુલભ એટલે અનંત વાર એને પ્રાપ્તિ થઈ. પણ એનાથી ભિન્ન આત્માનું એક પણ હોવું, આત્મા અનેક રૂપે છે એમ અનંત વાર જાણ્યું, પણ આત્મા અનેક રૂપે નથી પણ એક રૂપે જ છે અને અનેક રૂપે નથી એવું એક પણ હોવું કદી સાંભળ્યું નથી, સાંભળ્યું નથી એમ. ભગવાન આત્મા પરિણામ માત્રથી ભિન્ન છે એ વાત એણે કદી કોઈ કાળે પણ ખરેખર રૂચિપૂર્વક સાંભળી નથી. અને એ જ્ઞાયક તત્વ પરિચયમાં પણ આવ્યું નહીં અને અનુભવમાં પણ આવ્યો નથી. શુદ્ધાત્મા રાગ દ્વેષનો પરિચય તો અને એના ફળના દુઃખનું ભોગવતો અનંત કાળથી થયો, રાગથી ને દુઃખથી ભિન્ન પોતાનો આત્મા જ્ઞાનાનંદ પરમાત્મા અંદર બિરાજમાન છે એને લક્ષમાં અનંત કાળથી આવ્યું નથી, તેથી એ એક સુલભ નથી. બાકી બધું સુલભ છે, ચાર ગતિ સુલભ છે, પણ ચાર ગતિના પરિણામથી ભિન્ન ભગવાન આત્મા અંતર વિરાજમાન છે એ વસ્તુ દ્રષ્ટિમાં આવવી સુલભ નથી, દુર્લભ છે, પણ અશક્ય પણ નથી. શક્ય તો છે, પણ જેમ સંયોગ મળી જાય વગર પુરુષાર્થે, એમ સ્વભાવ વગર પુરુષાર્થે મળે એવું નથી. સંયોગ કઈ પુરુષાર્થથી મળતા નથી, એ તો ગુરુના પુણ્ય કારણે ઢગલા થાય છે. એમાં તો આત્માનો ખરેખર કોઈ પુરુષાર્થ પણ નથી. પણ એ પરથી ભિન્ન ભગવાન આત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ એ સુલભ નથી, દુર્લભ છે. અને પાંચમી ગાથામાં કહ્યું કે એકત્વ વિભક્ત આત્માનું દર્શાવીશ, પરિણામ માત્રથી ભિન્ન અને પોતાના અનંત ગુણથી અભિન્ન એવો એકત્વ એટલે જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણ એક અને પરિણામ માત્રથી વિભક્ત નામ જુદા પણ એવા શુદ્ધાત્માની વાત તમને હું કહીશ, મારા નિજ વૈભવથી કહીશ. અને હું એ વાત તમને કહું અને દેખાડું તો તમે પણ તમારા અનુભવથી પ્રમાણ કરજો. એકલા સાંભળવા માત્રથી કે કેવળ શાસ્ત્ર વાંચન કરવા માત્રથી એ હું કઈશી પ્રમાણ નહીં થાય. કદાચ મારા ઉપર શ્રદ્ધા રાખી અને તમે એમ ભાષે કે કુલકુંદાતે આચાર્ય થયા કે સત્ય મહાવ્રતના પાલનારા છે, તેથી એ આત્માનું સ્વરૂપ કહે છે કે સત્ય જ હોય, એમ કેવળ અમારા લક્ષ્ય હું આત્માનો નિર્ણય કરીશ તો એ રીતે આત્મા પ્રમાણ નહીં થઈ શકે. હું કહું છું એવો જે શુદ્ધાત્મા અમને અનુભવમાં આવી ગયો છે અને અનુભવથી અમે એ આત્મા જેવો છે એવો પ્રમાણ કર્યો છે એટલે સત્ય છે, એમ અમે તમને કહીએ છીએ. તે આત્મા પણ તમે તમારા અંતર સન્મુખ થઈ ઇન્દ્રિય જ્ઞાનથી પણ ભિન્ન પડીને અતિન્દ્રિય જ્ઞાન દ્વારા તમે તમારા આત્માનો સ્વાદ લેજો. સ્વાદ આવશે અને આનંદનો સ્વાદ આવે તો પ્રમાણ કરજો. અમે તો કહીએ છીએ કે સાકર મીઠી છે, પણ અમારા કેવા માત્રથી સાકર મીઠી છે એમ તમારા વેદનમાં એનું વાક્ય આવી શકતું નથી. હવે સાકર લઈને જીભ ઉપર મૂકો અને તમને મીઠાશનો સ્વાદ આવે તો અમે જે કહીએ છીએ કે સાકર મીઠી છે એ તમારા અનુભવથી પ્રમાણ થશે. એ શ્રદ્ધા કોઈ કાળે જવાની નથી. કોગના કહેલી વાત એ તો ફરે, પણ અનુભવની વાત ત્રણ કાળમાં ફરનાર નથી. એ વાત એકત્વ વિભક્ત આત્માની વાત હું તમને કહું છું. તમે પણ તમારા અનુભવથી પ્રમાણ કરજો. ત્યારે શિષ્યનો પ્રશ્ન થયો કે પ્રભુ, આપ એકત્વ વિભક્ત આત્માની વાત કહેવા માંગો છો, એવા શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે કે જે જાણવું જોઈએ? જાણવું જોઈએ એટલે જાણીને અનુભવમાં લેવો આત્મા, એ અનુભવનો વિષય કેવો છે? અનુભવ કેમ થાય પછી? પણ અનુભવનો વિષય કેવો છે અને એ કેમ અનુભવ થાય, એ બે વાત છઠ્ઠી ગાથામાં કરી છે. આખા સમયસાર 415 ગાથાનો સાર આ છઠ્ઠી ગાથામાં આવ્યો છે અને આ 5 ગાથા સુધી સમયસારની પ્રસ્તાવના હતી. સમયસારનો જન્મ છઠ્ઠી ગાથામાં થાય. શિષ્યના પ્રશ્ન ઉપરથી ઉત્તર આપે છે અને એ શિષ્ય પણ એવો છે મોક્ષાર્થી આત્માર્થી જીવ, એને બીજું કઈ જોતું નથી, એને શુદ્ધાત્મા જોઈએ છે, બીજું કઈ ખપે નહીં મને. શિષ્ય કે છે કે મારે બીજું કઈ જોતું નથી. અનંત અનંત કાળ વિતો, અનંત વાર સ્વર્ગનો દેવ થયો, નારકીના ભવ કરતા અનંત ભવ સ્વર્ગના થયા. એટલે જીવે પાપ ઓછું કર્યું છે પણ પુણ્ય વધારે કર્યું છે, પણ ધર્મ કર્યો નથી. એવા શુદ્ધાત્માના સ્વરૂપની જેને પ્રાપ્તિની ઝંખના જાગી છે એવો શિષ્ય પૂછે છે, ગુરુદેવ ફરમાવતા હતા કે અત્યાર સુધી જેટલા તીર્થંકર પરમાત્મા થયા તેને શિષ્યો આ એક જ પ્રશ્ન પૂછતા આવે છે. ભરત મહારાજાએ ઋષભદેવને પૂછ્યું, ગૌતમ ગણધરે મહાવીરને પૂછ્યું. આ એક પરંપરા, ગુરુ અને શિષ્યની આ પરંપરા ચાલે છે. આઠ કર્મ કેવા અને કર્મની પ્રકૃતિમાં જાતિ અગતિના ભેદ કેટલા અને ચૌદ ગુણ સ્થાન ને માર્ગના સ્થાન એનું સ્વરૂપ શું, એ આત્માથી જીવ પૂછતો નથી. પણ મારા શુદ્ધાત્માનું સ્વરૂપ હું જાણતો નથી, મારે એને જાણવો છે આત્માને. પણ જેને જાણવો છે એનું સ્વરૂપ કેવું છે, હું તો દેહ ને જીવ, રાગ ને જીવ, કર્મ ના બંધ ને જીવ, એમ અનંત કાળથી અશુદ્ધ જીવની મને પ્રસિદ્ધિ છે. પણ શુદ્ધ આત્માની મને પ્રસિદ્ધિ થઈ નથી. શુદ્ધ આત્માનું સ્વરૂપ કહો પ્રભુ. શ્રેણીક મહારાજાએ મહાવીરને આ પ્રશ્ન પૂછ્યો હતો ને ભગવાન મહાવીરે આ ઉત્તર આપ્યો. અને કુંકુંડ આચાર્ય ભગવાન મહાવીરે ક્ષેત્રમાં જઈને આ શ્રીમંદર ભગવાનને પ્રશ્ન પૂછ્યો. આ શ્રીમંદર ભગવાનનો ઉત્તર છે. કોઈ માને કે કોઈ ન માને, આ સત તો ત્રણે કાળ સત રહે છે. એના પ્રશ્નના ઉત્તરમાં ગાથા ઊંચા પ્રકારની છે. એનો પ્રશ્ન હવે પ્રશ્ન ઉભો છે કે જિજ્ઞાસા શુદ્ધાત્માની છે, એવો શુદ્ધાત્મા કોણ છે જે આપ કહેવા માંગો છો અને આપને શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ થયો છે, તો એવા શુદ્ધાત્માનો પ્રશ્નનો ઉત્તર પણ અનુભવી જ આપી શકે. જેને શુદ્ધાત્મા જાણ્યો નથી, માત્ર સાંભળેલું કે શાસ્ત્રમાં વાંચેલું છે, એને કોઈ પૂછે તો એ ઉત્તર આપી શકે નહીં. પણ જેને શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ થયો હોય એવા જ્ઞાની ધર્માત્મા, જેને પ્રશ્ન પૂછવો એ પણ એક શિષ્યની લાયકાત હોય છે. બીમાર પડે ત્યારે 10 ઠેકાણે પૂછે કે કેની પાસે ઓપરેશન કરાવવું, પછી ઓપરેશન એક ડાક્ટર પાસે જાય, 9 પાસે છોડી દે. 9ને એમ કોઈ તકલીફ આવી તો ઘણા વકીલો છે મુંબઈમાં, પણ કયા વકીલ પાસે જવાથી આપણને સાચું માર્ગદર્શન મળશે, તો એ શોધીને એ વકીલ પાસે જાય. એમ જેને શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ નથી તે જ્યાં ત્યાં એ પ્રશ્ન ન પૂછે. પરીક્ષા કરે કે આ અનુભવી છે કે બિનઅનુભવી છે, એની વાણી ઉપરથી એને ખ્યાલ આવે. પોતાની યોગ્યતા હોય તો ખ્યાલ આવી જાય. ને એવો શિષ્ય કુંકુમ ભગવાનને પ્રશ્ન પૂછે છે, પ્રભુ મને ખાતરી થઈ ચૂકી છે કે આપને શુદ્ધાત્માનો અનુભવ છે, એવી મને ખાતરી થઈ છે, એટલે ઘણા નિમિત્તોને છોડીને હું સાચા દેવ ગુરુ શાસ્ત્રની સમીપે આવી ગયો છું. અને આપની પાસે મારા હિતની વાત અને હિતનું કારણ શુદ્ધાત્મા એનું સ્વરૂપ આપની પાસેથી મને મળશે. બહુ વિશ્વાસપૂર્વક હું પ્રશ્ન પૂછું છું. એવો પ્રશ્ન પૂછનારને આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે શુદ્ધ આત્મા કોણ છે અને તેનું સ્વરૂપ જાણવું જોઈએ. બે પ્રશ્ન પૂછ્યા, આત્માનું સ્વરૂપ શું ને એનું અનુભવ કેમ થાય, બે પ્રશ્ન છે. આમાં બે પ્રશ્નના ઉત્તર છે. આખું સમયસર છઠ્ઠી ગાથામાં શરૂ થયું અને છઠ્ઠી ગાથા એ પૂર્ણ થયું. આખું સમયસર 415 ગાથા. સંક્ષેપ રૂચિ વાળો જીવ કોઈ પાકેલો હોય, વર્તમાન યોગ્યતા અને કાપુરુના સંસ્કાર, તો એને આ 12 ગાથા સુધીમાં સમ્યક દર્શન થાય છે એમ જયસેન આચાર્ય ભગવાને આ સમયસારની ટીકા કરતા કહ્યું. સંક્ષેપ રૂચિ વાળો જીવ 12 ગાથામાં પામે છે. સંક્ષેપ રૂચિ વાળા જીવ હંમેશા ત્રણેકા ઓછા હોય છે અને વિસ્તાર રૂચિ વાળા જીવો ઘણા હોય છે. થોડું કહે ને જાજુ સમજી જાય એ સંક્ષેપ રૂચિ કહેવાય. ટૂંકાણમાં થોડું લેખું જાજુ કરીને વાંચ્યો અને વિસ્તાર રૂચિ વાળા ઘણું 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 કહે 45 વર્ષ સુધી, ત્યારે થોડું કાંઈક થોડું અને કાંઈક સમજાય એવા જીવો જાજા, અને થોડું કે ને વધારે સમજે એવા જીવો ત્રણે કાળે ઓછા. તો 12 ગાથા સુધીમાં પીઠિકા કઈ પામી જાય અને ન પામે તો એના માટે 415 ગાથા સુધી પણ વિસ્તારથી કહે છે. તો એમાં શુદ્ધ આત્માનું સ્વરૂપ શું ને અનુભવ કેમ થાય, બે વિધિ છે અને બે વાત સમજવા જેવી છે આ જગતમાં અત્યારે. અનંત કાળથી શુદ્ધ આત્માનું સ્વરૂપ શું એને જાણ્યું નથી અને એનો અનુભવ કેમ થાય એ પણ જાણ્યું નથી. શુદ્ધ આત્માનું સ્વરૂપ કોઈ કહે પણ એનો અનુભવ કેમ થાય એ જો ન કહે તો અનુભવ ન થાય. બે વાત અવિના ભાવ છે, બે વાત આમાં છે. રવિ હોદી અપમતો ન પમતો જાણવું દુજો ભાવ, એવમ ભણંતી શુદ્ધમ રાવો જો સો ઉસો ચેવ નથી અભ્રમત કે ગાથાનો અર્થ પેલા ટૂંકાણમાં જે જ્ઞાયક ભાવ છે જે છે તે, જે છે તે અનાદિ અનંત, જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી ને પ્રમત પણ નથી. 7મા ગુણસ્થાન થી 14મા ગુણસ્થાન સુધીના જે પર્યાયોના ભેદો, શુદ્ધ પર્યાયના જે ભેદો છે એ આત્મામાં નથી. અને પ્રમત એટલે પહેલા ગુણ સ્થાન થી છઠ્ઠા ગુણ સ્થાન સુધીના પર્યાયના ભેદો વધારે અશુદ્ધતા ને થોડી શુદ્ધતા, 7મા ગુણ સ્થાન થી 14મા ગુણ સ્થાન સુધી વિશેષ શુદ્ધતા અને થોડીક અવદૈક ભાવની અશુદ્ધતા. એ 14 ગુણ સ્થાનના ભેદો પર્યાયો આત્મામાં નથી, એ રીતે એને શુદ્ધ કહે છે. આ શુદ્ધ આત્માની વ્યાખ્યા પર્યાયથી સહિત અશુદ્ધ આત્મા છે અને પર્યાયથી રહિત તેને પરમાત્મા શુદ્ધ આત્મા કહે છે. એટલો દ્રષ્ટિનો વિષય આપ્યો. હવે એને અનુભવ કેમ થાય વળી એમ વળી કન્યા એક બીજો ભાગ પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ વળી જ્ઞાયકપણે જણાયો જાણનાર પણે જણાયો, જે આત્માને કરનાર પણે માને છે એને તો શુદ્ધ આત્મા સંબંધેની વિપરીતતા છે, એને તો અનુભવ થવાનો અવકાશ જ નથી. જ્ઞાયક પણે જ્ઞાતો હોય નો અર્થ કરે છે, જ્ઞાતો હો જ્ઞાયક પણે જણાયો, જણાશે નહીં વર્તમાન કાળમાં જણાયો, જે તો તે છે બીજો કોઈ નથી. એની ટીકા, જે પોતે પોતે આ પોતાનો શુદ્ધાત્માની વાત ચાલે છે, પ્રમાણ જ્ઞાનની બહાર જે જાય છે એને તો શુદ્ધાત્માની ઉપલબ્ધિ બહુ દૂર છે. બીજાઓ શું કરે છે એનો વિચાર તો સદંતર બંધ કરી દેવા જેવો છે, કેમ કે બીજા જીવોની સાથે આપણે કોઈની સાથે પાર્ટનરશીપ જ નથી, જેથી કરીને ડેબિટ નોટ આવે આપણને. પાર્ટનરશીપ કોઈની હારે ભાગીદાર છે, એક જીવને બીજા જીવની હારે ભાગીદારી, બે સગા ભાઈ હોય પંકજ, બે સગા ભાઈ હોય તો પણ એને કોઈની સાથે બીજા ભાઈની સાથે પાર્ટનરશીપ જ નથી. એક મોક્ષ માર્ગમાં ચાલીને મોક્ષ થઈ જાય ને બીજો જીવ શુભાશુભ ભાવ કરતા બુદ્ધિ કરીને ચાર ગતિમાં રખડે, આ કોઈની સાથે કાંઈ ભાગીદારી નથી. માટે બીજાઓ શું કરે છે એ બંધ કરીને મારે શું કરવું જોઈએ અને શું કરી રહ્યો છું એનો જ કેવળ આત્માર્થી જીવ 24 કલાક વિચાર કરે છે. બીજાની વાત આવે તો પણ રસપૂર્વક એ સાંભળતો નથી. જે પોતે પોતાનો આત્મા પોતાથી સ્વયં સિદ્ધ વસ્તુ છે, પરત સિદ્ધ નથી. આત્મા અનાદિ અનંત પોતાથી સત છે, સત એટલે અસ્થિરૂપ હોવાનું. સિદ્ધ હોવાથી કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી શ્રીમદજી કહ્યું કોઈ સંયોગથી જેની ઉત્પત્તિ થતી નથી અને કોઈ સંયોગના નાશથી આત્માનો નાશ થતો નથી. એકાવતારી પુરુષ થયો છે. અત્યારે સ્વર્ગમાં છે, ત્યાંથી નીકળીને અર્યન દશા પ્રાપ્ત કરીને સ્થિત થશે. કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે, અનાદિ અનંત. પર્યાય તો એક સમયની નાશવાન છે, કઈ અનાદિ અનંત નથી. ભગવાન આત્મા જ્ઞાયક ભાવ એ તો અનાદિ અનંત છે. અનાદિ અનંત સિદ્ધ કર્યો આત્માને ત્રિકાળી દેવને જ્ઞાયક ભાવ, અને નિત્ય ઉદ્યોત રૂપો આ શિક્ષણિક નથી. હવે અનાદિ અનંત છે તો વર્તમાનમાં છે આવી ગયું કે નહીં? અનાદિ અનંત છે તો વર્તમાનમાં પણ છે એ આવી ગયું, છતાં વિશેષ ખુલાસો કરે છે કે હંમેશા એ પ્રગટ છે આત્મા. અત્યારે પ્રગટ છે કે અત્યારે પ્રગટ છે? નિત્ય એટલે હંમેશા, ઉદ્યોત રૂપ એટલે પ્રગટ છે ને. પર્યાયો પ્રગટ થાય છે અને આત્મા પ્રગટ થતો નથી, એ તો પ્રગટ છે ને. સૂર્ય તો પ્રગટ થાય અને અસ્ત પણ થાય, પણ આ ચૈત્ય ને જળહળ જ્યોતિ છે એ તો નિત્ય ઉદ્યોત રૂપ છે ને, છે હોવાથી તે ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, પ્રત્યક્ષ છે, પરોક્ષ નથી. ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ છે અને ભગવાન આત્મા પ્રત્યક્ષ છે. અને ભગવાન આત્મા જે અતિન્દ્રિય જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે તે અનિત્ય પ્રત્યક્ષ છે, અને ભગવાન આત્મા નિત્ય પ્રત્યક્ષ છે. ભગવાન આત્માને પ્રસિદ્ધ કરનારી શુદ્ધ જ્ઞાનની અવસ્થા એ પ્રત્યક્ષ છે પણ અનિત્ય છે, અને ભગવાન આત્મા તો નિત્ય ધ્રુવ પ્રત્યક્ષ છે, વર્તમાન છે છે ને છે, પરોક્ષ નથી આત્મા. પરોક્ષ અને પ્રત્યક્ષના ભેદ પર્યાયમાં પડે છે. દ્રેવના તો એકાંત પ્રત્યક્ષ છે, કથનચિત પ્રત્યક્ષ ને કથનચિત પરોક્ષ આત્મા નથી. જ્યારે જોવા માગે ત્યારે એ દર્શન દે છે. પરોક્ષ હોય તો જ્યારે મરજી પડે ત્યારે દર્શન ન આપે, પોતાની મરજી થાય ત્યારે દર્શન ન આપે કે ના તારી જયારે મરજી થાય ત્યારે હું તો હાજર હાજર. એક પ્રશ્ન અરજીભાઈ ગયા કર્યો હતો ઘેરે રાજકોટમાં, કે આવો આત્મા ગુરુદેવ પ્રશંસા કરે છે તો ચોવીસે કલાક એ આત્મા કરતો શું હોય છે? અરજીભાઈ બેઠા કુદરતી હાજર છે, એ ગેરાજીમાં પણ હું એનું નામ લઈને ઘણી વાર કહું છું સમાજને, એ ચોવીસે કલાક આત્મા શું કરતો હોય છે? જવાબ આપો, એ દર્શન દેવાનું કામ કરે છે. પણ કોને? કે લીએ એને. આહા, આ શ્રીમંદ ભગવાન પર બિરાજમાન છે, હજારો માણસ સવારથી સાંજ સુધી જાય છે. શ્રીમંદ ભગવાન બોલાવે કોઈને કે મારા દર્શન કરવા આવો ઉપર? કોઈને બોલાવે છે? કોઈને બોલાવે? એમાં ભગવાન આત્મા પર્યાયને બોલાવતો નથી. મારે પર્યાયની જરૂર નથી, તારે જરૂર હોય તો મારા દર્શન કરી લે. એ થાકેલો જીવ પરમાત્માના દર્શન કરી લે છે અને થાક ઉતારી નાખે. અનાદિકાળનો જે ચડેલો થાક, વિખ્યાતનો અજ્ઞાનનો, એક સમય માત્રમાં થાક ઉતરી જાય છે. આહા, નિર્ભાર થઈ જાય છે આત્મા, શુદ્ધ થઈ જાય છે આત્મા. શુદ્ધ તો છે પણ પર્યાય શુદ્ધ એ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, પ્રત્યક્ષ છે આત્મા. આત્મા પરોક્ષ નથી. 73 ગાથામાં પણ પ્રત્યક્ષ શબ્દ આવ્યો છે, ઘણી જગ્યાએ પ્રત્યક્ષ આવે છે. એવો જે જ્ઞાયક, એક જ્ઞાયક શબ્દ છે ને ચમત્કારિક છે. ગુરુદેવ ને એક વખત સ્વપ્નમાં આવ્યું હતું કે એક જ્ઞાયક ભાવમાં 12 નો સાર છે. સ્વપ્ન આવ્યું હતું ગુરુદેવ, એક જ્ઞાયક ભાવ હો, એક જ્ઞાયક જાણ્યો અને 12 ગણી લીધા. એક જ્ઞાયક પોતાના શુદ્ધાત્માને જાણ્યો, એકને જાણ્યો તેને સર્વ જાણ્યું. એક જે જ્ઞાયક એક ભાવ છે. જ્ઞાયક એટલે જાણનાર, 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 જાણનાર. જ્ઞાયક એટલે જાણનાર, જેનામાં જાણવાની શક્તિ ભરી છે અને કરવાની શક્તિથી શૂન્ય છે, ખાલી છે. અકર્તા એવો જ્ઞાયક છે આત્મા. જાણવું જાણવું ને જાણવું જેના સ્વભાવમાં ભરેલું છે એ જ્ઞાનની મુખ્યતાથી વાત કરે છે. પણ એમાં અનંત ગુણો, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ આદિ અનંત અનંત ગુણો એમાં આવી જાય છે. અનંત ગુણનો પિંડ ગુણી છે આત્મા. એક જ્ઞાયક ભાવ છે તે આગળ, તે એ સામાન્ય પડખું કહ્યું. હવે એના વિશેષ પડખાની વાત કરીશ. આત્મા એક, એના પરખા બે, એક સામાન્ય પરખું અને એક વિશેષ પરખું. સામાન્ય પડખાને ધ્રુવ કહેવાય અને વિશેષ પડખાને પર્યાય અધ્રુવ ઉત્પાદય કહેવાય. એ બે મળીને આખો એક પ્રમાણ જ્ઞાનનો વિષયભૂત આત્મા થાય છે. આત્મા દ્રવ્ય રૂપે પણ છે અને આત્મા પર્યાય રૂપે પણ છે. એને દ્રવ્ય પર્યાયના જોડકાને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. એક આત્મા, એના પડખા બે, એક ટળતું એક ટકતું ને એક ટળતું. ટકતું પડખું ધ્રુવ, ધ્રુવ છે ને છે, અને એક ઉત્પાદ ટળે છે પર્યાય પ્રગટ થઈને. એ આત્મા સામાન્ય પડખાની વાત કરી, તે હવે એની વિશેષ અવસ્થાથી જોવામાં આવે તો, બીજા પડખાથી જોવામાં આવે તો, સંસારની અવસ્થામાં, મિથ્યાત્વની અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં, અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી આત્માને કર્મનો સંબંધ અનાદિનો છે. એને ભાવ બંધનો પણ સંયોગ સંબંધ છે. કર્મની સાથે એક ક્ષેત્ર આવતા સંબંધ છે અને એ વર્ણાદી રાગાદી ભાવોની સાથે આત્માને સંયોગ સંબંધ છે અને અનંત ગુણની સાથે આત્માને તાદાત્મ સંબંધ છે. એવો તે આત્મા જ્ઞાયક સંસાર અવસ્થામાં અનાદિકાળથી બંધ પર્યાયની અપેક્ષાથી જોવામાં આવે તો, શિરનેની જેમ દૂધ અને પાણી, દૂધ અને પાણી એક વાસણમાં એકઠા કર્યા હોય એમ દૂધ અને પાણીની માફક કર્મ કુદગળો સાથે એક રૂપ હોવા છતાં દૂધ અને પાણી એક રૂપ નથી, છતાં એક રૂપ કહેવામાં આવે. છતાં દૂધ તો દૂધ છે ને પાણી તો પાણી છે, એમ ચૈતન્ય ભગવાન આત્મા તો આત્મા છે ને ભાવ કર્મ દ્રવ્ય કર્મ તો એક કર્મમાં જાય છે. દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે, પર્યાયથી જોવામાં આવે તો કર્મનો સંબંધ છે. પણ હવે એક બીજા પડખાથી જોવામાં આવે તો, દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે એટલે સામાન્ય સામાન્ય શુદ્ધાત્મા જે એક રૂપ છે એ દ્રષ્ટિથી જોવામાં આવે તો, દુરંત કસાય ચક્રના ઉદયની, કસાય સમૂહના અપાર ઉદયોની વિચિત્રતાના વશે કર્મનો બંધ છે. અનાદિકાળથી જીવને સર્વથા કર્મનો બંધ નથી એમ નથી. આઠ પ્રકારના કર્મનો એક ક્ષેત્ર આવતા સંયોગ સંબંધ થયો છે, એમાં અજ્ઞાન એનું નિમિત્ત હતું. અજ્ઞાનીનો શુદ્ધ આત્મા કર્મના બંધમાં નિમિત્ત થતો નથી, પણ અજ્ઞાનીનો અજ્ઞાન ભાવ નવા કર્મના બંધમાં નિમિત્ત કારણ થાય છે. અને અનાદિનું ભેદ જ્ઞાનનો અભાવ હોવાથી અજ્ઞાન અંશ નિમિત્ત થાય છે અને જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મનો સંબંધ છે, એ કર્મ સત્તામાં છે. હવે એક કર્મ ઉદયમાં આવે છે ત્યારે એમ કહે છે, દુરંત કષાય ચક્રના ઉદયની વિચિત્રતાના વશે એક કર્મનો ઉદય થાય છે ને એમાં જોડાઈ જાય છે. આત્મામાં ઉદ્યોગને જોડવો જોઈએ, એને બદલે નિમિત્તમાં કર્મમાં એ લક્ષ જાય છે. એના વશે પ્રવર્તતા પુણ્ય પ્રકૃતિ ને પાપ પ્રકૃતિ નવીન બંધ થાય એને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ શુભ ભાવો તેમના સ્વભાવે કરતો નથી. જૂની વાત છે જરા. હું આચાર્ય ભગવાન કહે છે કે અનાદિકાળથી આત્મા સ્વભાવને ભૂલો છે, એટલે અજ્ઞાનના નિમિત્તે કર્મનો બંધ સંયોગ રૂપે છે. કર્મ કર્મમાં છે, આત્મામાં કર્મ નથી. આત્મામાં કર્મનો પ્રવેશ નથી. જેમાં નિમિત્તો બાહ્ય છે એમ કર્મ પણ બાહ્ય છે આત્માની. હવે સત્તામાં રહેલા કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જો ભેદ જ્ઞાનનો અભાવ હોય તો એની પરિણતિ કર્મના લક્ષમાં જાય છે, એના વશે થાય છે. કર્મ બળાત્કારે શુભાશુભ રૂપે પ્રણમાવતા નથી. પોતે સ્વભાવને ભૂલીને પરને પોતાનું માનીને અજ્ઞાન રૂપે પરણમે શુભાશુભ ભાવ થાય છે અને શુભાશુભ ભાવનું નિમિત્ત પામીને ભૂલ પ્રકૃતિને પાપ પ્રકૃતિના નવા બંધો થાય છે. જૂનાનો ઉદય નવાનો બંધ એમાં સ્વભાવથી ભૂલેલો જીવ એ શુભાશુભ ભાવ એની પર્યાયમાં થાય છે અને નવા કર્મના બંધમાં શુભાશુભ નિમિત્ત થાય છે. આમ હોવા છતાં પણ એ ભગવાન આત્મા શુભ અને અશુભ ભાવે પરણમતો નથી. લખતો હું કહ્યું એ પરમ પારણામી ભાવે શુદ્ધ આત્મા બિરાજમાન છે તે શુભ અને અશુભ ભાવ અશુદ્ધ પર્યાય. શુદ્ધ આત્મા શુદ્ધત્વને છોડી અને શુભ અશુભ પર્યાય અશુદ્ધ એ રૂપે પરણમતો નથી, એટલે એ રૂપે થતો ત્યારે કે નવા કર્મના બંધનું કારણ શુભાશુભ ભાવ પ્રગટ થાય છે ત્યારે. આ ક્યારની વાત હશે? સિદ્ધ અવસ્થાની વાત હશે કે સંસારી જીવની વાત છે? અત્યારે આ બધા જીવો બેઠા છે ને અત્યારની વાત ચાલે છે. એક નાયક આત્મા જે શુદ્ધ આત્મા છે એ અશુદ્ધ એવા શુભાશુભ ભાવો એટલે કે ઔદયિક ભાવો, ઉદયના સંબંધથી જે ઔદયિક ભાવ થાય પુણ્ય પાપના પરિણામ તીવ્ર કષાય મંદ એ ભાવે આત્મા થતો નથી. નાયક ભાવ પોતાના પરમ પારનામિક સ્વભાવ ભાવને છોડી અને શુભ અશુભ આશ્રવ રૂપે થતો નથી. આશ્રવ આશ્રવ રૂપે છે નવા કર્મના બંધનું ભલે કર્ણ હોય પણ આત્મા આહા મિથ્યાત રૂપે થતો નથી. મિથ્યાતના પરિણામ કર્મના બંધનું કારણ થાય છે તે સમયે જીણી વાત છે. આહા હું કહ્યું કે સંસારી જીવ માત્ર નિગોદનો જીવ હો, ભવી હો કે અભી હોય, પણ બધાની પાસે એક જ્ઞાનાનંદ પરમાત્મા જ્ઞાયક ભાવ બિરાજમાન છે. એ વિશેષ અપેક્ષા એ જોતા પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે. પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે ત્યારે શુભાશુભ ભાવ દ્રવ્યમાં આવતો નથી, દ્રવ્ય ભાવ રૂપે થતો નથી. એટલી તો જુદાઈ રહી ગઈ છે, જુદાનું ભાન થાય તે સમય દ્રષ્ટિ થાય છે. અને હું શુભાશુભ રૂપે પ્રણમું છું મિથ્યા દ્રષ્ટિ રહી જાય છે. આ કેની વાત કરે છે? મિથ્યા દ્રષ્ટિને બોધ આપે છે. મિથ્યાતના પરિણામ કર્મના બંધમાં નિમિત્ત થાય છે એ તો રાખી વાત, એ વાત તો આમાં લખેલી છે કે નવા પુણ્યને પાપની પ્રકૃતિના બંધ થાય છે અને એ બંધમાં બંધ થાય છે એનું ઉપાદાન કારણ છે કર્મનું, અને એનું નિમિત્ત કારણ શુભાશુભ ભાવ છે, અને નિમિત્ત કારણ થી ભગવાન આત્મા ભિન્ન છે. એ નિમિત્ત નો ઉપાદાન માં અભાવ છે, નૈમિત્તિક કર્મ નો તો અભાવ છે આત્મામાં, પણ એને નિમિત્ત થનારા શુભાશુભ ભાવ તેનો આત્માના સ્વભાવમાં અભાવ છે એવું ઉપાદાન છે. હું છું પર્યાય ની અસ્થિ, શુભાશુભ ભાવ કર્મના બંધમાં કારણ થાય. હું કર્મના બંધમાં કારણ નથી, મને કેશોમાં કે મેં કર્મ બાંધ્યા, અને તમે પણ વિચારશો માં કે મેં કર્મ બાંધ્યા. કર્મ બાંધનારો જુદો છે અને કર્મ બંધાય એનાથી ભિન્ન જાણનારો જુદો છે. એને જાણી લે, તને જણાશે અત્યારે આ ભેદ જ્ઞાન ની વાત ચાલે છે. છઠ્ઠી ગાથામાં નવા કર્મ નો બંધ થાય છે, જૂનાની સત્તા સ્વીકારી કર્મ નો ઉદય સ્વીકાર્યો, કર્મના ઉદયમાં એના વશે પરિણતિ થાય છે, મિથ્યા તો અવરત કશાય નહીં હોય એનો સ્વીકાર કર્યો, અને એનાથી નવા કર્મ બંધ થાય એનું પણ જ્ઞાન કરાવ્યું, પણ એનાથી ભીમ ભગવાન આત્માથી ની દ્રષ્ટિ કરાવી દીધી. કોઈ રીતે કોઈ નય નિક્ષેપ ને પ્રમાણ થી બાધ ના આવે એવી સમીક્ષા ની શૈલી છે. કોઈ કર્મ નો બંધ થતો જ નથી, ખોટો છે. કર્મ થી બંધાયેલો નથી, ખોટો છે. કર્મ ઉદયમાં આવતા નથી, ખોટો છે. અને કર્મના ઉદયમાં પરિણતિ જોડાતી નથી તોય ખોટો છે, અને આત્મા એમાં જોડાય છે તોય ખોટો છે. આત્મા જોડાતો નથી, બહિર્મુખ પરિણતિ કર્મના ઉદયમાં જોડાય છે. હું જોડાતો બહિર્મુખ પરિણતિ પરાશ્રિત પરિણતિ. હા હા, એક કર્મના બંધમાં નિમિત્ત હોતો હો, હું તો ઉપાદાન પણ કરતા નહીં, નિમિત્ત પણ કરતા હું નથી. નિમિત્ત કરતા શુભાશુભ ભાવ છે, હું નિમિત્ત કરતા. સમુદ્ર છે આમાં, હે ગ્રંથાધિરાજ, તારામાં ભાવો બ્રહ્માંડ ના ભીરા. આપણા પંડિતજી એ સ્તુતિ કરી છે, બહુ સારી સમયકાળની સ્તુતિ. કહે છે બધું છે, તારે કઈ ગભરાવાની જરૂર, સર્વ સત્તામાં હોતો હો, ઉદયમાં આવે તો આવો, શુભાશુભ ભાવ બહિરંગ થાય તો થાવ થોડો ટાઈમ, અને એનાથી નવો મન થાવ તો થાવ, પણ એનાથી જુદો હું નાયક છું. જ્યાં નાયક ની દ્રષ્ટિ કરી ત્યાં નિમિત્ત નૈમિત સંબંધ ના ગોઠવી જાય, અને જ્ઞાતા જ્ઞેય નો વ્યવહાર પરમી આરે પ્રગટ
ગુજરાતી
તો બધા વાંચી શકે.
પુસ્તક
નાયક ભાવ નું પુસ્તક પણ બહાર મળી ગયું છે, અને ત્યાં વેચા તો મળે છે કે નહીં?
નાના
પુસ્તકો આપણે એના દીકરાને ભલામણ કરી દેવલાલીમાં કે તમે ભેદ વિજ્ઞાનકાર વાંચો, ઉત્તમ છે ભેદ વિજ્ઞાનકાર. એને જૂનું પુસ્તક ક્યાંથી ગોઈતું અને એને વાંચ્યું ને દીકરાએ બહુ ખુશી ખુશી થઈ ગયા. તમારે 5 કોપી જોઈ છે, તમને મળશે. હા, તો આવશે જેવલાલીમાં વિચાર કરી વાત મળશે. નાયક ભાવનું પુસ્તક એક બાર થયું, એમાં પેલા ભાગમાં છઠ્ઠી ગાથાનું વ્યાખ્યાન આવી ગયું. 18મી વખત નું વ્યાખ્યાન, બધા વ્યાખ્યાન 18મી વખત ના છે, પણ 19મી વખત નો જે વ્યાખ્યાન થયા એમાં જે છઠ્ઠી ગાથા, એમાં જે ખુલાસો આવ્યો એ 18મી વખતમાં એટલો ખુલાસો નહીં, એના કરતા વિશેષ ખુલાસો. કેમ કે જ્ઞાનીને જેમ સુધીની વૃદ્ધિ થતી જાય તેમ ઘણા ઘણા જેમ અભ્રકના પણ નીકળે એમ ઉત્સવ જુદું છપાવવામાં આવે તો લોકોને વધારે કામ. રાજકોટને તો એમાં એ જ કામ છે, ગુરુદેવના તત્વજ્ઞાન નો પ્રચાર, એની જીનવાણી નો પ્રચાર કેમ થાય એ વાત કરી સુધીભાઈ વગેરે ને, તો કે છપાવીએ આપણે ખુશીથી. એ છપાવી પુસ્તક, એ પુસ્તક એક બાર ગામ મોકલું, 500,000 કિલોમીટર છેટું અંગડિયા રે, અને એને વાંચ્યું અને એનો કાગળ આવ્યો. આ હા હા, આ જ્ઞાયક ભાવમાં 10-11 ને 12મું પાનું વાંચતા તો એમ થયું કે આ આ ગુરુદેવ શું કહી ગયા છે. અત્યાર સુધી અમારું ધ્યાન ખેંચાતું નહોતું, હવે આ જ્ઞાયક ભાવ એક પુસ્તક વાંચતા ધ્યાન ખેંચાણું. જોઈ લો આ સત સાહિત્ય એના પ્રચારની શું કિંમત છે ગુરુની વાણીની. એમાં ઉતરી પડવા જેવું છે. હવે દેવલાલી સ્ટેટ પછી પુસ્તકો છપાવે છે ને, આ તો છપાવે છે, બીજા છપાવશે. એ તો ઠીક, પણ પછી પુસ્તકે છપાવશે કે નહીં? આ કાચી મેળ્યા, એ તો હું સમાજ કે તો તત છપાવે, પૈસા નો તો કઈ સવાલ મુંબઈમાં રહેતો નથી. એક સુધાત્મ અવલોકન ગુરુદેવે 130 વ્યાખ્યાન આપ્યા એની પોતાની મેળે ચૂંટી ચૂંટીને, પણ એ વ્યાખ્યાન 12 મૂકા પડતા, દબાઈ ગયા હતા, એમને દબાઈ ગયા, છપાઈ નતા ગયા, પણ પછી એ વિચાર આવ્યો એમાં 130 ટેપ મગાવીને હવે રાજકોટ એનો ઉતારો કરે છે. ભાઈને સોંપી દીધું છે, લગભગ કામ પૂરું થઈ ગયું. સુધાત્મ અવલોકન 130 વ્યાખ્યાન બે ભાગમાં બહાર પડશે. હા, સુધાત્મ અવલોકન ને સુધાત્મ ગુરુદેવ નામ આપી ગયા છે, એ આત્મધર્મમાં નામ આવ્યું હતું, એ નામ રાખવું. એ જ્યાં જાહેર થયું કે આ સુધાત્મ અવલોકન છપાવવાનું છે, ઓલો કે મારા 5,000, ઓલો કે 2,000 મારા, ઓલો કે મેં કરોડો રૂપિયાનો પડે, એટલે છપાવ્યા પછી રૂપિયા વધી પડશે, બોલો. આ હા હા હા, ગુરુની વાણી તો આ સર્વસ્વ એમાં ખર્ચી નાખવા જેવું છે. હા હા, એ તો કોઈ પુરુષ થઈ ગયો છે. એક નાયક ભાવ છપાવ્યું એમાં કેટલા જીવોનું કામ થયું. આ ભેદ વિજ્ઞાન સાર એક ભાઈએ વાંચ્યું એમાં એ વાત કહે છે કે ગુરુદેવ કહે છે કે આ નાયક ભાવ આ છઠ્ઠી વખત છપાઈ ગયું છે. અત્યારે આપણું સ્વાધ્યાય ચાલે છે ને, એ પુસ્તક મેળવી લેવું જલ્દી, નકર ખલાસ થઈ જશે તો નહીં મળે પાછા.
નથી મળતા.
આત્મપ્રકાશન
પ્રકાશન કરવા જવા છે.
ભગવાન આત્માને તું જાણે એક વાર ભવનો અંત આવશે. ભલે કર્મ સત્તામાં હોય, ભલે કર્મ ઉદયમાં આવે, પર્યાયમાં ભલે શુભા શુભ ભાવ થાય, ભલે નવા કર્મ બંધાય, પણ એનાથી હું જુરો છું એવું ભેદજન કરતા અનુભવ થઈ જાય છે. કર્મ નડતા નથી, શુભા શુભ ભાવ એનામાં રહી જાય છે, અને જ્ઞાયક એનાથી જુદો દ્રષ્ટિમાં આવી જાય છે. કેમ કે શુભા શુભ ભાવ અભૂતાર છે, આત્માના સ્વભાવમાં નથી, એટલે અનુભવમાં આવતો આ દુઃખ અનુભવમાં નહીં આવે. દુઃખ બહાર રહી જશે, એને અતિન્દ્રિય આનંદનો સ્વાદ તને આવશે. ભેદ જ્ઞાન કરીને અભેદનો અનુભવ કર. એક એક શુભા શુભ ભાવ તેના સ્વભાવે પરિણમતો નથી, ઉદય ભાવ રૂપે થતો નથી. શુદ્ધ આત્મા દયાદાનના પરિણામ રૂપે થતો નથી. એ હિંસા ને અહિંસાના પાંચ મહાવ્રત ઉદય ભાવ એ રૂપે ભગવાન આત્મા થતો નથી. એનાથી જુદો ને જુદો રહે છે, રહ્યો છે જુદો, પણ એને જુદો ખ્યાલમાં આવતો. સર્વ અવસ્થા ને વિશે જ્ઞારો સદા સર્વ અવસ્થા ઈસુ વિખ્યાતોની અવસ્થા વખતે પણ નાયક જુદો છે, આ જુદો છે. જળ અને ચેતન કદી એક થતા, જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડ્યા. તારા મિથ્યાત્વના ભાવ જળ ભાવ છે, ચેતનનો એમાં અભાવ છે, એટલે એટલી તારી જુદાય છે મિથ્યાત્વની સાથે. મિથ્યાત્વ આશ્રવ તત્વ અને જીવ તત્વ એક નથી, એ જુદા છે. આત્માને આશ્રવનું ભેદ જ્ઞાન કરી લે ને. ગુરુદેવ તો ઢગલા બંધ આપી ગયા છે. પણ એને વખત કાઢીને વાંચવું ને વિચારવું જોઈએ. પરંતુ જ્ઞાયક ભાવથી જળગાવ થતો નથી, લ્યો આમાં કૌંસ કર્યો છે. અને મૂળ જયચંદ પંડિતે ઢુંઢારીમાં જે લખ્યું છે એમાં કૌંસ નથી, સીધી લાઈનમાં છે. જ્ઞાયક ભાવ શુભાશુભ ભાવ જળ રૂપે થતો નથી, ઢુંઢારીમાં છે. તેથી પ્રમત પણ નથી. પ્રમત એટલે એક થી છ ગુણસ્થાન સુધીના પરિણામને પ્રમત અસાવધાન દશા કહેવાય, અને અપ્રમત નામ સાવધાન, આત્માની સાવધાની જેને થઈ ગઈ એવા શુદ્ધ પર્યાયો પણ આત્મામાં નથી. પર્યાય પર્યાયમાં છે, ધ્યાન રાખજો. પર્યાય પર્યાયમાં છે, પણ પર્યાય આત્માના સ્વભાવમાં. પર્યાયની અસ્થિ રૂપે ઉડાડે તો અન્યમતી, પર્યાયમાં અહમ કરે તો અન્યમતી, અને પર્યાય પર્યાય પણ એ જ્ઞાનના જ્ઞેય પણ એ ન જાણે તો અન્યમતી. અપ્રમત તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે. એક અંતર્મુખ થઈને જ્ઞાયકને પુન પાપના પરિણામથી ભિન્ન જ્યાં લક્ષમાં લીધો ત્યારે એને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે, અને શુદ્ધ પર્યાય દ્વારા શુદ્ધાત્માનો અનુભવ થાય છે. બીજો ભાવ વળી માગણી તો સોમવારની છે, પણ મારી ઈચ્છા નથી, મને તબિયત બરાબર નથી. કાલે ભાઈ શાંતિભાઈ કહ્યું તો મુકુંદભાઈને બહુ આગળ છે કે રવિને સોમ પડો એ શરીરની પ્રકૃતિ કામ કરતી. વળી દાહ્યના આકારે બળવા યોગ પદાર્થના આકારે દ્રષ્ટાંત આપે છે. આ પ્રવીણભાઈ આ કામ કરી લેવા જેવું છે, આમાં પ્રવીણતા રાખવા જેવી છે, પણ હવે દાખલ થઈ ગયા છે એટલે વાંધો નહીં આવે. આમાં રસ લઈએ પૂરો. દેવલાલીના ટ્રસ્ટી છે ને, એ વળી દાહેના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. અગ્નિને લાકડાને બાળનાર છે તેને અગ્નિ છે એમ લાકડાના બાળવાના સંબંધથી અગ્નિની ઓળખાણ આપવામાં આવે છે. જે અગ્નિની ઉષ્ણતાને જાણતો નથી એવા જીવને અગ્નિ કોને કહેવાય? કે લાકડાને બાળે તે અગ્નિ, છાણાને બાળે તે અગ્નિ, એમ પરના સંબંધ દ્વારા અગ્નિનું અનુમાન કરાવવામાં આવે છે. પણ પરના સંબંધથી અગ્નિનો અનુભવ થતો નથી, અનુમાન થાય છે. અનુમાન ને અનુભવમાં મોટો ફેર છે. દંત તો પણ દાયક પ્રસુપ્તા તેને નથી. એટલે અગ્નિ લાકડાને બાળે તો અગ્નિ, અને લાકડાને ન બાળે તો અગ્નિ નથી એમ નથી. લાકડાને બાળે તો અગ્નિ અગ્નિથી છે, અને લાકડાને બાળતી ન હોય તો પણ અગ્નિ તો અગ્નિથી છે. આ એને પરની અપેક્ષા, એ તો પરથી સમજાવવા માટે પરનો આ સહારો લેવા પડે છે વ્યવહારનો. તેવી રીતે દ્રષ્ટાંતરૂપ જો દુનિયાકાર થવાથી, એટલે જ્ઞેયો આ જ્ઞેય છે, આ રૂમાલ છે એ જ્ઞેય છે. એ જ્ઞેયાકાર થવાથી એટલે જ્ઞેયો જ્ઞાનમાં જણાય એવો જ્ઞાનનો આકાર થવાથી તે ભાવને જ્ઞાય પણ પ્રસિદ્ધ છે. આ જ્ઞેયથી જ્ઞાયક પ્રસિદ્ધ નથી, પણ જ્ઞેય જ્ઞાનમાં જણાય એવા જ્ઞેયના સંબંધવાળા જ્ઞેયાકાર જ્ઞાનથી આત્મા જાણનાર છે એમ જગતને પ્રસિદ્ધ છે. જેમ અગ્નિ કોને કહેવાય? કે લાકડાને બાળે તેને અગ્નિ કહેવાય, એ જગતને પ્રસિદ્ધ છે. પણ ઉષ્ણતે અગ્નિ એ જગતને પ્રસિદ્ધ નથી. એમ જેને આત્મા પ્રસિદ્ધ છે એને સમજાવવા માટે કરુણા કરીને આચાર્ય ભગવાન ફરમાવે છે કે જ્ઞાયક કોને કેવો? કે જેના જ્ઞાનમાં જ્ઞેયોનો પ્રતિભાસ થાય ને જ્ઞેયો જણાય એને જાણનાર જ્ઞાયક એ જગતને પ્રસિદ્ધ છે. તો પણ જ્ઞેયકૃત શુદ્ધતા તેને નથી. જ્ઞેયોને જાણે છે માટે જ્ઞાન છે એમ નહીં, લાકડાને બાળે છે માટે અગ્નિ છે એમ નહીં. અગ્નિ તો અગ્નિથી છે, લાકડું તો એમ, જ્ઞેય તો જ્ઞેયથી છે ને જ્ઞાન તો જ્ઞાનથી છે. કારણ કે જ્ઞાયાકાર અવસ્થામાં તો પણ જ્ઞેયકૃત શુદ્ધતા તેને નથી. ક્રોધ જણાય તો કઈ જ્ઞાન ક્રોધમાં આવતો નથી. ક્રોધ થી જ્ઞાન થતું નથી, જ્ઞાન જ્ઞાન થી થાય છે, ક્રોધ તો નિમિત્ત માત્ર છે. હવે એ જ્ઞેયકૃત અશુદ્ધતા આત્માને કેમ લાગુ પડતી નથી? એના માટે ઊંચામાં ઊંચો ન્યાય આપે છે. કારણ કે દુનિયાકાર અવસ્થામાં જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે તે કાળે જો જ્ઞેય જ જણાય અને જ્ઞાયક ન જણાય તો અજ્ઞાન જ્ઞેયકૃત અશુદ્ધતા આવી ગઈ. પણ જ્યારે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે ત્યારે જ્ઞાયક પણ જણાય છે, જાણનાર પણ જણાય છે. આ જ્યારે પરપદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસે છે ત્યારે જાણનારો જાણનાર પણ જણાય છે, જાણનારો આને જણાય છે એમ નથી. ભલે આનું નિમિત્તપણું જ્ઞાનમાં હો તો પણ એ જ્ઞેયને જાણે છે એમ નથી આવતું. જ્ઞેયના કાળે, જાણવાના કાળે જાણનાર જણાય છે. ઘરાને પ્રસિદ્ધ કરતો પ્રકાશ એ દીપકને પ્રસિદ્ધ કરે છે, ઘડાને નહીં. કારણ કે જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞેય ક્રોધને જાણનાર જ્ઞાન છે. એ વખતે જ્ઞાન ક્રોધ તો કર્મ નથી, પણ એકલું ક્રોધને જાણનારું જ્ઞાન એ પણ કર્મ નથી આત્માનું. પણ ક્રોધ જણાય છે તે વખતે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, માટે જ્ઞાન આત્માનું કર્મ થાય છે, ક્રોધ આત્માના જ્ઞાનનું ગ્રહી થઈ જાય છે. એ જ્ઞાન જ કર્મ થાય છે સવિકલ દશામાં. કેમ કે જ્ઞેયને જ્ઞાકાર અવસ્થામાં એટલે જ્ઞેયને જાણવાના કાળે જાણનાર જણાય છે, જે જ્ઞાનમાં જાણનાર જણાય છે એ જ્ઞાન આત્માનું કર્મ થાય છે અને ક્રોધ જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે. અવસ્થામાં પણ જ્ઞાયક પણ જણાયો, જાણનાર પણ જણાયો, હું તો જાણનાર છું કરનાર નથી, તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ દેવાની જેમ કરતા કર્મ નો અનન્ય પણ હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કરતા, પોતે જાણનારો માટે પોતે કરતા, અને પોતાને જાણ્યો કે ક્રોધને જાણ્યો કે પોતાને જાણ્યો. ક્રોધને જાણે છે કે જાણનારને જ્ઞાન જાણે છે? જો જાણનારને ન જાણે ને ક્રોધને માત્ર જાણે તો અજ્ઞાન. પણ ક્રોધ નિમિત્ત છે ત્યારે પણ જાણનાર જણાય છે, માટે પોતે કર્મ છે. જેમ દીપક ઘટપટાદીને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે, અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી, તેમ જ્ઞાયકનું સમજવું.